તારીખ 29/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 259 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 259 પાનું 154 એક પેરેગ્રાફ ચાલી ગયો છે. પ્રશ્ન તો રૂચિનો છે કે મારી રૂચિ છૂટતી નથી. સ્વાધ્યાય સત્શ્રવણ બધું મળે છે, પણ અમારી પરની રૂચિ છૂટતી નથી. આત્માની રૂચિ કેમ થાય? ત્યારે એમ કહ્યું કે પુરુષાર્થની ખામી છે. પુરુષાર્થની ખામી કયો? કે મુમુક્ષુની ભૂમિકામાં પ્રયોગની ખામી છે. એકત્વ બુદ્ધિ થઈ રહી છે અનંતકાળથી, ઘણી દ્રઢ થયેલી છે એકત્વ બુદ્ધિ, એટલે તોડવામાં પુરુષાર્થની ઉગ્રતા એ માગે છે. એમ કહીને પોતે ભેદ જ્ઞાનના વિષય ઉપર આવ્યા છે કે પહેલા તો સ્વ પરની ઓળખાણ કરવી. ઓળખાણ થાય એટલે ભાવ ભાષણ થાય. સ્વ પદાર્થ સ્વપણે ભાસે અને પર પદાર્થ પરપણે ભાસે, અથવા પોતાનું અસ્તિત્વ પોતાના દ્રવગુણ પર્યાયમાં ભાસે. બાકી બધું પર છે એમ પણ ભાસે. જ્યારે સ્વપરનું ભાષણ આવે છે ત્યારે પ્રજ્ઞાછીણી વિશેષપણે કામ કરે છે. પ્રજ્ઞાછીણી એટલે શું? કે જ્ઞાનની સૂક્ષ્મ પર્યાય. કેવા પ્રકારના જ્ઞાનની સૂક્ષ્મ પર્યાય? કે જે જ્ઞાન વેદનપૂર્વક અંતર્મુખ વળવા તૈયાર થયું છે એવા જ્ઞાનની પર્યાયને અહીંયા પ્રજ્ઞાછીણી કહી છે. એટલા માટે એને છીણીની ઉપમા આપી છે કે લોખંડ જેવા કઠણમાં કઠણ પદાર્થને છીણીથી બે ટુકડા કરી શકાય છે, અને બે ભાગ કરી શકાય છે છીણી મારીને. એમ ઘણા કાળની એકત્વ બુદ્ધિ જે છે એ એકત્વ બુદ્ધિ તોડવામાં પણ જે જ્ઞાન સૂક્ષ્મ થઈને અંતર્મુખ વળે છે એ પ્રજ્ઞાછીણીનું કામ કરે છે. તો શું કહે છે? કે પોતાના અને પરના લક્ષણને ઓળખીને એ પહેલા પ્રજ્ઞાછીણીનું સ્ટેજ નથી. ઓળખે ત્યારે છે, એટલે ઠેઠ ઉપરની સ્ટેજનો વિષય ચાલે છે. કેવું કેવી રીતે કામ કરે છે એના ઉપરથી તમારે અત્યારે વર્તમાનમાં અનુસંધાન પ્રયોજન સાથે કરવું હોય એમ કરી શકાય. કે આવું સૂક્ષ્મ કામ બાકી છે મારે, તો મારો સ્થૂળ ઉપયોગ છે અત્યારે જે પર પદાર્થમાં પરની રૂચિ સાથે પરના પ્રતિબંધ સાથે ભમી રહ્યો છે, ભણી રહ્યો છે, ભટકી રહ્યો છે, એ કદી આ જગ્યા આ સ્થિતિ આવશે? આટલું બધું ઝીણું સૂક્ષ્મ કામ કરવાનું છે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા, ઘોર અંધારું છે એમાં સોયમાં દોરો પરોગો છે. સોયનું નાકું ઝીણું છે, સોય પોતે જ ઝીણી છે, નાકું એથી ઝીણું છે. અંધારામાં તો કઈ દોરો પરોવાય નહીં, પણ વીજળીનો ઝબકારો ક્યારેક થાય છે. તો કેવો તાપીને બેસે, સોય પકડી રાખે, દોરો પકડી રાખે, છેડે ફૂટે, જેવો ધબકારો થાય એ દોરો પરોવી લે, નાખું દેખાય ભી કુમરો પણ દોરો પરોવી લે. એવી જેની તત્પરતા છે કામ કર્યા, શું એમાં પોઈન્ટ શું છે કે એવી જેની તત્પરતા છે કામ કરવા માટે, એ આવું વિજ્ઞાનનું કામ કરે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવું કામ કરવાનું છે તો વર્તમાન પરિસ્થિતિથી કેટલા દૂર છીએ એનો અંદાજ આવવો જોઈએ, અને એ રીતે પોતાના કામમાં જરા ગતિ સારી પકડે, વેગ સારો પકડે, કાળજી વધારે, સાવધાની વધારે લે, એવી રીતે અનુસંધાન કરવું જોઈએ. કેવી રીતે અહીંયા કહેવા માગે છે કે જ્યારે પરની અને સ્વની ઓળખાણ થાય છે ત્યારે પોતાના અસ્તિત્વની મર્યાદા બરાબર સમજાય છે, અને રાગ અને દેહાદી પદાર્થો જે ભલા ઘણા સમીપ છે એની હયાતીની મર્યાદા પણ, બેની મર્યાદા જુદી જુદી છે, ભલે નજીક છે છતાં પણ બે જુદા જુદા છે. બરાબર માજી દબાઈને બેસો. એમને ટેકે બેસવું પડશે. પૂજા કોણ બધું અંતરંગમાં એકદમ અંદરની સૂક્ષ્મ ક્રિયા છે. આ અંતરંગમાં જ્ઞાન પોતે સ્વ પરને ઓળખીને પોતાના વેદનથી વ્યાપકતાને ગ્રહણ કરે છે ત્યારે એને પોતાની અસ્તિત્વની મર્યાદા અને રાગાદી જે સમીપ છે એની મર્યાદા ભિન્ન ભિન્ન પાસે છે, છે એકદમ નજીક ક્લોઝ, છતાં પણ બે જુદા જુદા છે એમ ભાષે છે. જેમ કોઈએ સફેદ રંગનો પટ્ટો માર્યો હોય, બાજુમાં સહેજ આછો બ્રાઉન રંગનો પટ્ટો માર્યો હોય, પછી આગળ જતા જતા એ કાળો થતો હોય, તો ક્યાંથી એ કાળો કલર શરૂ થાય છે ને ક્યાંથી સફેદ કલર રહે છે, એ બેની બોર્ડર લાઈન છે. એવું અંદરમાં જ્ઞાન જે પ્રકાશરૂપ છે, ચૈતન્યરૂપ છે, રાગાદી ભાવ જે જડ પુદ્ગલાત્મક છે, અપ્રકાશરૂપ છે, જેમ પરમાણુમાં અંધારું છે, એ બેની અંદરમાં વેદનથી વ્યાપકતા ભિન્ન ભિન્ન ભાષે છે. એટલે મારી મર્યાદામાં એ નથી, એની અસ્તિત્વની મર્યાદામાં હું નથી, એમ જ્ઞાન અંદરમાં સૂક્ષ્મ થઈને બેને ભિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે? કે એ વેદનથી હું પણ વેદતા વેદવાનો પ્રયાસ કરીને, પછી સ્વસંવેદન આવશે એ પ્રયાસના ફળમાં, નિર્વિકલ્પ સ્વસંવેદન. પણ જે જ્ઞાન વેદન છે એ ભાષું છે ઓળખાણના કાળમાં, ભાવભાષણના કાળમાં, અને એ વેદનથી પોતાની વ્યાપકતાને અને રાગાદીની વ્યાપકતાને ભિન્ન ભિન્ન પાડતો જે પ્રક્રિયા કરે છે એને અહીંયા પ્રજ્ઞા છીણીની નું કામ બતાવ્યું છે. એટલી વાત અહીંયા અપેક્ષિત છે કે જેને બધા રસ ઘટી ગયા હોય એ જ અંતરંગમાં આવું કામ કરી શકે. બહારમાં પોતાપણાથી, કરતાપણાથી, સુખ બુદ્ધિપણાથી, આધાર બુદ્ધિપણાથી એ બધા રસ ઘણા મોડા પડી ગયા હોય એ અંતરંગમાં આવું કામ કરી શકે, કેમ કે એને બહારના ખેંચાણો બધા ઘટી ગયા. અને ભાવભાષણને લઈને સ્વરૂપનું ખેંચાણ વધી ગયું, કેમ કે એમાં અનંત સુખ જોયું. સ્વરૂપમાં શું જોયું? અનંત સુખ જોયું, એટલે એનું આકર્ષણ, એનું ખેંચાણ વધ્યું. ઓલું બધી કલ્પના છૂટી, નિશ્ચય બદલાઈ ગયો. ક્યાંય સુખ નથી, આ એક જ જગ્યાએ સુખ ભર્યું છે મારામાં, સુખથી બધું ખાલી છે. હવે ક્યાંય એ પદાર્થો મને ભ્રાંતિનું કારણ થાય નહીં બને. હું જાગૃત થઈ ગયો છું, બરાબર ભાષે છે, એ બધા સુખરહિત પરમાણુ છે. એટલે ત્યાંનું આકર્ષણ તૂટ્યું, અંદરનું આકર્ષણ શરૂ થયું અને પુરુષાર્થ ઉપડ્યો છે. એટલે એમ બરાબર ભેદ જ્ઞાન કરતા, એમ એટલે કેમ? આ પ્રકારે સ્વ પર પદાર્થને ઓળખીને પોતાની અને એની મર્યાદા ભિન્ન ભિન્ન છે એમ અંતરંગમાં બરાબર રાગની અને જ્ઞાનની અસ્તિત્વની મર્યાદા જ ભિન્ન ભિન્ન છે. પહેલા બંને એક રૂપે અનુભવાતા હતા, ભાસતા હતા, હવે એ બંને ભિન્ન ભિન્ન છે એમ ભાસે છે. એ પ્રકારે પ્રજ્ઞા છીણી સાંધમાં, પ્રજ્ઞા છીણી સાંધની સૂક્ષ્મ રગ જોઈને ચારે બાજુ ફરી વળે છે. બહુ ક્લિયર કટ લીધું છે બેનશ્રીએ આ વિશે. શું સ્પષ્ટ ભાષે છે એમ કે ચારે બાજુ ફરી વળે છે, એટલે એટલું બધું સ્પષ્ટ છે. શું જ્ઞાનમાં રાગ રાગનું કામ કરે છે, જ્ઞાન જ્ઞાનનું કામ કરે છે. રાગ જ્ઞાનરૂપ થયો નથી, જ્ઞાન કદી રાગરૂપે થયું નથી. સવાલ એટલો છે કે એ સાંધ દેખાય તો જુદો પાડે. જેને જે અંદરમાં સાંધ જ ન દેખાતી હોય એ જુદા પાડવાની પ્રક્રિયામાં કેવી રીતે આવે? હજી જ્ઞાન ને રાગ ભળી જ જતા હોય અનુભવમાં, વેદનમાં જ્ઞાન ને રાગ જે ભળી જ જતા હોય એને ભેદ જ્ઞાનનો અનુભવને યોગ્ય પુરુષાર્થ કે પ્રયાસ કે પ્રયોગ ચાલતો નથી. કોને ચાલે છે? કે જેને ઓળખાણ થઈ છે, ઓળખાણ ઓળખીને એમ લીધું, એટલે ઓળખાણ પૂર્વક, એટલે સ્ટેજ નક્કી કરી લીધો. ઓળખાણ નથી ત્યાં સુધી તો આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો પહેલા તો ઓળખાણ પહેલાના જે સ્ટેજ છે એમાં આવું રહ્યું. અહીંયા તો ઓળખીને જેને અંદરમાં સાંધ દેખાય છે એટલે બોર્ડર લાઈન દેખાય છે, એ જ્ઞાન શું કરે છે? પ્રજ્ઞાછીણી રૂપે અંદર વળે છે, પોતાની મર્યાદા જોઈને અંદર વળે છે અને રાગથી છૂટા પડવાનો પ્રયાસ કરે છે. એમાં હું પણ કરતા મુખ્યતા આવે છે, જ્ઞાનમાં હું પણ કરતા મુખ્યતા આવે છે અને એ રીતે પ્રયાસ ચાલુ થાય છે. હા. ભેદ જ્ઞાન કરતા પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાનની પર્યાય, સાંધની સૂક્ષ્મ રગ જોઈને એટલે એની બોર્ડર લાઈન જોઈને ચારે બાજુ ફરી વળે છે આ રાગ, આ જ્ઞાન સ્પષ્ટપણે. અને કોઈ જગ્યાએ સાંધ રહેતી નથી, સરખા બે ભાગ થઈ જાય છે. પછી જેવું પોતે પકડે છે પોતાનું, પોતાને સ્વને પકડે છે, પકડે છે ત્યારે સરખા બે ભાગ થઈ જાય છે. હવે એ વાતની જરા સૂક્ષ્મતાથી ચર્ચા કરે છે પોતે. જુદો પાડ્યો રાગ ને સ્પષ્ટપણે, એક બાજુથી રાગ ભળી જાય એમ નહી, સૂક્ષ્મ રાગ પણ જ્ઞાનમાં ભળી જાય એમ નહી, શું એવી રીતે બરાબર રાગ ના એક કણને પણ રાગ રૂપ જુએ છે એટલું સ્પષ્ટ છે. શું નહીતર અહીંયા છેતરામાંની જગ્યા છે અને બહુભાગ વિજ્ઞાનમાં નહીં આવેલા જીવો છેતરાય છે. કેટલાક જીવો વિજ્ઞાનની પ્રક્રિયા પ્રયોગને સમજ્યા વિના ધ્યાનના પ્રયોગમાં ચડે છે, ધ્યાન કરે છે. ધ્યાનમાં કોન્સન્ટ્રેશનને કેટલાક ફિઝિકલ પ્રયોગ પણ છે અને માનસિક પ્રયોગ પણ છે, બંનેનો મિશ્ર પ્રયોગ છે, શારીરિક અને માનસિક. એ પ્રયોગ કરતા શું થાય છે કે આકુળતા ઘટે છે, પરિણામમાં ચળ વિચળપણું ઘટે છે, પરિણામની ચંચળતા ઘટવાથી શાંતિ સાતમ વેદન ઉત્પન્ન થાય છે અને એને લોકો સ્વાનુભવ અને આત્મશાંતિ માની લે છે. એ મને અનુભવ થઈ ગયો, બહુ સારી શાંતિ વેદાતી હતી, એવી સરસ શાંતિ વેદાતી હતી, આનંદનો અનુભવ થઈ ગયો. પણ બિલકુલ એ ભ્રાંતિ હોય છે અને એ ઉન્માર્ગે ચડે છે, આખો સન્માર્ગ છૂટી જાય છે. અહીંયા જે વર્ણન કરે છે એ એક્ઝેક્ટ વર્ણન કરે છે બેનશ્રી, પોતાના અનુભવથી એક્ઝેક્ટ વર્ણન કરે છે. શું એ વિષય ક્યાંય નથી ચાલતો, ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યો, વેન્સરીને અનુભવ થયો, એમણે પણ ખૂબ સ્પષ્ટ કર્યો છે. એટલે એ ક્ષેત્રમાં અને એ જગ્યાએ આ ચર્ચા ચાલે છે. વિજ્ઞાનની ચર્ચા બીજી ક્યાંય નથી ચાલતી, કેમ કે એ જાતનો અનુભવ જોઈએ. આમાં તો અનુભવ વગર એ વિષયની અંદર ક્લેરિટી હોય નહીં, ક્લેરિટી પોતાને જ ન હોય તો એ કેવી રીતે એક્સપ્રેસ કરે. આમાં તો ક્લેરિટી બહુ સારી હોય અને એક્સપ્રેસિંગ પાવર હોય ત્યારે આ વાત થોડી બહાર આવે, પૂરેપૂરી નહીં, અમુક અંશે બહાર આવે, એવો વિષય છે. જેને બિલકુલ અનુભવ ન હોય એને તો ક્લેરિટી ન હોય તો એને તો ભાષામાં આવવાનો એ વિષય જ નથી. એટલે આ વિષય દરેકની પાસેથી મળે એવું નથી, અનુભવીઓ પાસેથી જ મળે એવી એક આ પરિસ્થિતિ છે. કેટલું ચોખ્ખું કર્યું છે કે સૂક્ષ્મતાથી લઈએ તો, હવે એમ કે છે સૂક્ષ્મતાથી લઈએ તો ગુણના ભેદ, પર્યાયના ભેદ કે કોઈ પણ જાતના રાગ મિશ્રિત ભાવ. હવે શું છે કે પરનો તો વિકલ્પ જ નથી અહીંયા, પરનો કોઈ વિકલ્પ નથી. હવે સ્વમાં ને સ્વમાં બે વિષય છે, એક નિશ્ચયનો વિષય છે અને એક વ્યવહારનો વિષય છે. પોતામાં ને પોતામાં જે ગુણભેદ છે એ વ્યવહારનો વિષય છે, પર્યાય ભેદ છે એ વ્યવહારનો વિષય છે. અને આ મુમુક્ષુ જીવને જ્યાં સુધી ભેદ વિચાર ચાલે છે ત્યાં સુધી સૂક્ષ્મ રાગની ઉત્પત્તિ છે. ફરીથી પોતામાં ને પોતાના ગુણ પર્યાયનો ભેદ વિચાર ચાલે છે અથવા જ્ઞાનમાં ભેદને અવલંબન, ભેદનું અવલંબન આવે છે ત્યાં સુધી અભેદનું અવલંબન નથી. એટલે ભેદ, ભેદ જ્ઞાનમાં આવતા ગુણ ભેદ કે પર્યાય ભેદ જ્ઞાનમાં આવતા એનું અવલંબન લેવાય છે અને સૂક્ષ્મ રાગની ઉત્પત્તિ થાય છે. જ્ઞાન તે હું, શું કેટલો ભેદ, બીજા વિચારે જવા દો, બીજા ગુણના વિચારે જવા દો. જ્ઞાન તે હું, એટલો જ ભેદ. કેટલો? ખાલી એટલો જ ભેદ, ગુણ ગુણીનો ભેદ જેને કહે છે. સૂક્ષ્મ રાગની ઉત્પત્તિ થઈ જાય. વસ્તુ જે ત્રિકાળી એક અભેદ છે, એ અભેદના અવલંબનમાં ભેદ હોવા છતાં ભેદ દેખાતા જ નથી. જેમ ગુણ દ્રષ્ટિ વાળો દોષને જોતો જ નથી, દેખાતા નથી એમ નથી પણ જોતો જ નથી, એવી જેની ગુણની મુખ્યતા છે. એ દ્રષ્ટાંત લઈએ. એમ અહીંયા આત્મામાં ગુણભેદ ને પર્યાયભેદ છે ખરા, એ વસ્તુના બંધારણમાં છે, કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે એ તો. પણ જેની અભેદ ઉપરના અવલંબનની તીવ્રતા આવે છે, શું એટલે વસ્તુ અભેદ જેવું છે, સ્વરૂપ જેવું છે એવું ભાસ્યું છે, અને ભાસીને એના અવલંબનની મુખ્યતામાં જે જીવ આવ્યો છે એને ભેદ દેખાતા નથી, ત્યારે એ અભેદના અનુભવમાં આવે છે. જ્યારે ભેદ દેખાતા બંધ થાય ત્યારે અભેદના અનુભવમાં આવે છે. એટલે ભેદ હોવા છતાં ભેદ ન દેખાય એવી એક પરિણમનની પ્રક્રિયાની જીવ લાઈન પકડે છે ત્યારે એને ભેદની લાઈન છૂટી જાય છે, એટલે વ્યવહારની નો વિષય છૂટી જાય છે. એને એમાં પણ પેલા તો નિશ્ચયના પક્ષમાં આવે છે, નિશ્ચય વસ્તુ લક્ષમાં આવીને ઓળખાણ થઈ ત્યારે તો એના ઉપરનું આકર્ષણ વિધુ પણ સરાગ દશામાં વિધુ છે. ઓળખાણ થઈ ત્યારે સ્વવિકલ્પ દશા છે એટલે સરાગ દશામાં વિધુ છે. એ વિતરાગ સ્વરૂપ જે પોતાનું સ્વરૂપ એ નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ આવો નિર્વિકલ્પ કે હું એવું જે અંદરનું જોર ઊભું થાય છે એ વિકલ્પને શાંત કરવાની પ્રક્રિયા છે, વિકલ્પનો છેડો લાવવાની એ પ્રક્રિયા છે. વિકલ્પ ઘસાતો જાય છે, નિર્વિકલ્પ સ્વરૂપના મહિમામાં અને પુરુષાર્થમાં અને રૂચિમાં એ ત્રણ પ્રકારના પરિણમનમાં જેમ જેમ ઉગ્રતા આવતી જાય છે તેમ વિકલ્પ છે એ સૂક્ષ્મ 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 થઈ અને ઉત્પન્ન થતો બંધ થાય છે. પણ એ ગમે તેટલો સૂક્ષ્મ થાય તો પણ રાગનો એક કણ પણ મારી જાત નથી એવું જે સ્પષ્ટ નિર્મળ જ્ઞાન એને ઓળખાણ કહી છે. ઓળખાણ વાળો રાગની મંદતામાં, રાગની શાંતિમાં, ઉત્કૃષ્ટ મનની શાંતિમાં પણ છેતરાય નહીં, નહીતર ત્યાં સાતાની શાંતિ ઘણી છે. એટલી એટલી સાતાની શાંતિ કોઈને ન હોય, આર્ટિફિશિયલ ધ્યાન કરવા વાળાને પણ ન આવે એટલી ત્યાં આવે છેલ્લી હદે વિજ્ઞાન કરનારને. વિજ્ઞાનની સૂક્ષ્મ સ્થિતિએ એ સ્ટેજે જે પહોંચે એને એટલી બધી સારી ઉપર છે અને એને સુખની ઓળખાણ થઈ છે અને જ્ઞાન જ્ઞાન એવા આત્મતત્વની ઓળખાણ થઈ છે. સામે મનની શાંતિ જે છે એ રાગના કણ છે એની પણ એને ઓળખાણ છે અને બેની જાત જુદી જુદી ભાષી છે. બંનેની જાત જુદી જુદી ભાષી છે. 144 ગાથામાં તો અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે આકુળતાને ઉત્પન્ન કરનારી બુદ્ધિઓ છે. રાગનું તો વાત જ નથી લીધું, રાગનું નામે નથી લીધું પોતે. જે જ્ઞાનમાં ગુણ પર્યાયનો ભેદ પડે છે એ આકુળતાને ઉત્પન્ન કરનારી મતિ શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓ છે. બે છે ને મતિ ને શુદ્ધ, બે એટલે બેને બુદ્ધિઓ બહુવચન શબ્દ વાપરો છે, એની ઉપેક્ષા કરીને, એ ભેદની ઉપેક્ષા કરીને અભેદ તત્વમાં અવલંબનનું જોર તીવ્ર થાય ત્યારે સ્વાનુભવ પ્રગટ થાય. એટલે સૂક્ષ્મતાથી લઈએ તો ગુણના ભેદ, પર્યાયના ભેદ કે કોઈ પણ જાતના રાગ મિશ્રિત ભાવ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે જે ભાવ આવે તે જ્ઞાનને ક્લિયર કટ વર્ણથી જુદું પાડ્યું છે. જ્ઞાનમાં ભળવા ન દે રાગને, તે બધાથી છૂટો પડી જાય છે. છૂટો 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 જ્ઞાન છૂટું જ્ઞાન છૂટું જ્ઞાન છૂટું એમ જ્ઞાનવિદનથી છૂટો પડે છે. જ્ઞાનમાં બધું જાણે, બધું જાણે એટલે રાગ ને જ્ઞાન ને બે ને જ્ઞાન જાણે, બધું જાણવા બે જ છે અહીંયા, રાગ ને જ્ઞાન બે તત્વો છે, સ્વતત્વ ને પરતત્વ. બધું જાણે પણ એકત્વ બુદ્ધિ જ્યાં જ્યાં હોય ત્યાં બધેથી છૂટો પડી જાય છે. પણ એકત્વ બુદ્ધિ જ્યાં જ્યાં હોય ત્યાંથી છૂટો પડી જાય છે. એકત્વ છે એ ઘણો સૂક્ષ્મ છે. જ્ઞાનનું અને રાગનું જે એકત્વ છે એ ઘણું સૂક્ષ્મ છે અને ઘણું દ્રઢ થયેલું છે. એ આ વારંવારના ભેદ જ્ઞાનના પ્રયાસથી છૂટો પડતો જાય છે અને સરવાળે છૂટો પડી જાય છે. શુભ ભાવો કે જ્યાં પોતાને બહુ રસ લાગે છે તેવા ભાવો, ગુણ પર્યાયના ભેદો વગેરે, શું આ તત્વ ચર્ચામાં રસ પડે, પછી એના 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 અંતર ચિંતનમાં રસ પડે, એ બધા ભાવો જે જે સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવો આવતા હોય શું તે બધામાં ચારે બાજુ પ્રજ્ઞાછીણી ફરી વળે છે. રાગનું આખું ચક્કર જુદું, કોઈ જગ્યાએથી રાગ જ્ઞાનમાં ભળે એ પરિસ્થિતિ નહીં. રાગ પરિણમાય કરે છે ને, રાગનું ચક્કર જુદું આખું. એમાં શું છે, એક વધારે સૂક્ષ્મતામાં જે સ્પષ્ટ છે એનું કારણ એ છે કે રાગની દિશા છે ને એ પરસન્મુખ છે, અને જ્ઞાન જે જ્ઞાનને વેદે છે એની દિશા પરસન્મુખ નથી. અહીંયા ઓળખાણથી ભાવ ભાષણથી દિશા બદલાણી છે, એટલે એમાં એકે બાજુથી ભૂલ પડવાની જગ્યા નથી. કેમ કે રાગનું જે અંશે રાગનું પરિણમન છે, ભલે સૂક્ષ્મ છે આંશિક છે, પણ જે અંશે રાગનું પરિણમન છે એની દિશા ઉલટી છે. એ આમ ફરે છે, આમ ફરે છે, રાગ આમ ફરે છે, જ્ઞાન આમ ફરે છે અંદર, એ તો બે જુદા પડે છે. અને જેમ વિલ્સિન ગિયર ગેરવિલની અંદર જેમ એકબીજાના આંકા જોઈન્ટ થાય છે, પણ છતાં એકના આંકામાં બીજો આંકો નથી, ભીડાય છે છતાં એકના આંકામાં બીજો આંકો નથી. ગેરવિલ તો આંકા વાળા હોય છે ને, દાંતા વાળા, એકના દાંતામાં બીજો દાંતો નથી. એક આમ ફરે, એક આમ ફરે, જુદી જુદી દિશામાં ફરે છે. દિશા ફેર છે, વેદન ફેર છે, એમાં કુળતા છે અને દિશા જુદી છે. બરાબર સૂક્ષ્મપણે જ્ઞાન કેટલું નિર્મળ થઈ ગયું હોય તો આ જાણે એકદમ નિર્મળ થયું છે. વિજ્ઞાન કરતા કરતા જ્ઞાનની સૂક્ષ્મતા અને જ્ઞાનની નિર્મળતા બહુ સારા સ્ટેજમાં હોય છે, પછી નિર્વિકલ્પ અનુભવ એટલે શુદ્ધાત્માનો સાક્ષાત્કાર, અનંત ભવના છેદનો ક્ષણ પછી ઉત્પન્ન થાય છે. એ પહેલા અનંત ભવ છેદાણા એ સ્થિતિ નથી. પુરુષાર્થ એટલે બહુ પ્રચંડ પુરુષાર્થ ચાલે છે. કેવો પ્રચંડ? કેમ કે એ તો વસ્તુ જે અભેદ લક્ષમાં આવી છે એની ધૂનમાં ચડેલો જીવ છે, બીજાને આવવા ન દે. રાગ ઉત્પન્ન થાય છે પણ રાગને ભળવા ન દે. આવો પ્રજ્ઞા છીણીની સ્ટેજમાં આવેલો જીવ એ સ્વાનુભવની સમીપ છે, એકદમ સમીપના ક્ષણોમાં વર્તે છે. એટલે જે છૂટો પડે બધેથી પડી જાય છે એમ કીધું, એ પહેલાં જે વર્ણન લીધું એ પહેલાની સેકન્ડો છે, અને છેલ્લે તો કરણ લબ્ધિ ઉત્પન્ન થઈ જાય છે, પણ એ તો કેવળ જ્ઞાનગમ્ય છે, એ પોતાને છદ્મસ્થ અને જ્ઞાનગમ્ય વિષય નથી. પણ છેલ્લી સેકન્ડોમાં કરણ લબ્ધિ ત્રણે કરણ પૂરા થાય છે, અને અનંતર સમયે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પૂરા પ્રદેશોની અંદર પ્રસરી જાય છે. આખા આત્મામાં વ્યાપે વ્યાપક ભાવે પોતાનો અનુભવ કરી લે છે, અને એ વખતે રાગના કોઈ પણની ઉત્પત્તિ, બુદ્ધિપૂર્વકના રાગના કોઈ પણ બુદ્ધિગ્રાહ્ય થાય એવો વિકલ્પ, જેને વિકલ્પ કહીએ એવો કોઈ અંશ બિલકુલ ઉત્પન્ન થતો નથી. જે જે સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવો આવતા હોય તે બધામાં ચારે બાજુ પ્રજ્ઞા છીણી ફરી વળે છે અને ચોખ્ખા બે ભાગ કરી નાખે છે. ક્લિયર કટ ચોખ્ખા બે ભાગ કરે છે, જ્ઞાનમાં બે જુદા જણાય છે અને એને અનુભવમાં લે છે. બે ભાગ કરી નાખે ત્યારે એને અનુભવ, જ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભાસે છે અને એનો અનુભવ કરે છે, ભિન્નનો ભિન્નપણે અનુભવ કરે છે. આ ચૈતન્યનો ભાગ સ્પષ્ટ કેવી રીતે છે? ચોખ્ખો કે આ ચૈતન્યનો ભાગ પોતાપણે, આ વિભાવનો ભાગ તરપણે, એમ ભેદપણે એમ જ પડે છે, સ્વપરનો ભેદ પડે છે. જેમ એની દિશા જુદી છે એમ એમાં પોતાપણું જે અત્યારથી હતું, પોતાપણે અનુભવાતો હતો, એ વસ્તુ છૂટે છે. આ વિભાવનો ભાગ એટલે આ પર, આ સ્વ, સ્વમાં હુંપણાની અપેક્ષા અને પરમાં પરપણાની ઉપેક્ષા, ઉદાસીનતા, એમ બે ભાગ કરી નાખે છે. અને એ બે ભાગ એકદમ જોરથી આવે અને વિકલ્પ ઉત્પન્ન ઉત્પન્ન થતો બંધ થાય એટલે સીધો અંદરથી શાંતિનો ફુવારો છૂટે. એ આત્મશાંતિ છે. પરમાગમ ગુરુદેવની ભાષામાં લઈએ આ વિષયને, જરા બેસરીની ભાષામાં આપણે વાંચ્યું, આ જ વિષય ગુરુદેવની ભાષામાં લઈએ. ગુરુદેવ પોતાની ભાષા ઉપર ખુશ થઈ ગયા હતા આ વાંચ્યું ત્યારે, પરમાગમમાં આ બોલ વાંચ્યો ત્યારે. આ બોલ પરમાગમમાં તો પછી લીધો છે, એ પહેલાં એક નાનું સંકલન કર્યું છે, એમાં લેવાઈ ગયેલો છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના, કેવી? કેમ કે જે જ્ઞાન વેદન છે એમાં વિકલ્પ નથી, જે જ્ઞાન વેદન છે એમાં વિકલ્પ નથી, જ્ઞાની કે અજ્ઞાની ને કોઈને. કેવી છે તેનું અંતરલક્ષ કરવું, અંતરલક્ષ કરવું એટલે એમાં પોતાપણાનું લક્ષ કરવું. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના, જ્ઞાન ધારા ચાલે છે, સામાન્ય જ્ઞાન ની ધારા જ ચાલે છે, ધારાવાહી ચાલે છે. તેનું અંતરલક્ષ કરવું એટલે એમાં સ્વરૂપને જોવું, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. હવે કેવી રીતે થાય છે કે રાગની અપેક્ષા છોડીને એ વખતે ચાલતો જે સૂક્ષ્મ રાગ ગુણભેદ પર્યાય ભેદનો સૂક્ષ્મ વિકલ્પ છે, એની અપેક્ષા છોડીને એટલે એથી ઉપેક્ષિત થઈને શું ઈ જેનો નિષેધ છે, એની ઉપેક્ષા તે તેનો નિષેધ છે. જ્યાં સુધી સૂક્ષ્મ વિચારની સૂક્ષ્મ રાગની સૂક્ષ્મ વિકલ્પની પણ અપેક્ષા છે કે આ ઠીક છે, ત્યાં સુધી એકત્વ ઘણું છે, રાગ અને જ્ઞાનનું એકત્વ ઘણું છે. રુચિ આખી બદલાય છે, ભાવભાષણ થતાં આખે આખી રુચિ બદલાય છે અને રાગની રુચિ છૂટે છે અને આત્માની રુચિ ફાટ ફાટ કરતી ઊભી થાય છે. એટલે રાગની અપેક્ષા છોડીને, એટલે રાગની ઉપેક્ષા કરીને સ્વનું લક્ષ્ય કરતા, જ્ઞાનવેદનમાં પોતાનું સ્વભાવનું લક્ષ્ય કરતા ભાવસૂત ખીલે છે. એટલે ભાવસૂત પ્રગટે છે, આ નિર્વિકલ્પ અનુભવ લીધો. એ જે ભાવસૂત ખીલે છે, ખીલીને પ્રગટે છે, તે ખીલે છે અને તે ભાવસૂતમાં આનંદના ફુવારા છે. એ ભાવસૂતમાં આનંદના ફુવારા છે. ફુવારો કેટલો શું કરવા લીધો, અને ફુવારાની ઉપમા શું કરવા પડે કે ફુવારોમાં ફોર્સ છે, ધાર ધીમી ધારે નથી ને પાણી ઉડતું, ઉપર જાય છે પાણી. પાણીનો સ્વભાવ નીચે જવાનો છે, ફુવારાનું પાણી ઉપર શેડ મારે છે, એમ અંદરથી આનંદનો ફુવારો બહાર પર્યાયમાં ભરેલો હતો. એ આનંદ ફુવારાની જેમ ફોર્સથી બહાર આવ્યો, બહાર આવીને આત્માના અસંખ્ય પ્રદેશે પગથી માથા સુધી પ્રદેશે પ્રદેશે પ્રસરી જાય છે. ભલે ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે, કેટલો આખી સેકન્ડ નથી, અનંત ભવનું બીજ છે બળી ગયું ત્યાં. એમ વીજળીથી કોઈ ચીજ બળી ગઈ, એટલે વીજળીનો કરંટ પાસ થતાં તો ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ લાગે, પણ કોઈ ચીજ બાળી નાખે એમ એને ભવબીજને બાળ્યું, ભવની અનંતતાના બીજને. પછી થોડા ભવ છે એની બીજ વગેરેના છે, તો વિખલાસ છે અંદરથી. ક્યાં 1002 પરમાગમ સાર 1002 તો અહીંયા પ્રશ્ન તો રૂચિનો ચાલ્યો છે. 259માં જે પ્રશ્ન પૂછ્યો છે એ તો આત્માની રુચિ કેમ થાય એ પ્રશ્ન પૂછ્યો છે, પરની રુચિ કેમ છૂટે. તો ટોટલ મારીએ તો આખા ઉત્તર જે સમાધાન આપ્યું છે એનો, કે ઓળખાણ સુધી પહોંચવું પડે. કૃપાળુદેવના વચનામૃત અનુસાર લઈએ તો પદાર્થ નિર્ણય સુધી પહોંચવું પડે, મુમુક્ષુતા પ્રગટ કરીને સ્વચ્છંદ ગાળવા માટે ચાલતા દોષોનું નિષ્પક્ષપણે અવલોકન કરીને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિપૂર્વક જગતના પદાર્થોમાં સુખના અભિપ્રાયને છોડીને પદાર્થ નિર્ણય સુધી પહોંચે પછી આ રુચિ પ્રગટે છે. ત્યાં સુધી આત્માની રુચિ પ્રગટી નથી એમ સમજવું, અને આત્માની રુચિ પ્રગટી નથી એટલે કે બીજા અર્થમાં પરની રુચિ હજી ઊભી છે. રુચિનો ફેક્ટર બહુ મહત્વનો છે. મુમુક્ષુની ભૂમિકામાં જે મહત્વના પરિણામો છે એમાં પ્રયોજનનો દ્રષ્ટિકોણ, સરળતા અને રુચિ, આ ત્રણ પ્રકારના પરિણામો બહુ મહત્વના છે. પછી પરની ઉપેક્ષા અને ઉદાસીનતા જે વૈરાગ્ય આવે છે એ તો રિઝલ્ટેડ પોઝિશન છે. પણ આ ત્રણ પ્રકારના પરિણામોનું મહત્વ ઘણું છે. રુચિ આત્માને ઓળખાણપૂર્વક થાય એ અનુભવ સુધી પહોંચી જશે, કેમ કે એનું વેદનાનો તબક્કો જ આખો બદલાઈ ગયો. આત્મરુચિ પ્રગટ થવા અર્થે અને પરની રુચિ છૂટવા અર્થે સ્વપરના લક્ષણથી પોતાની ઓળખાણ ઓળખાણ એટલે કે સ્વરૂપ નિષ્ઠે થવું જરૂરી છે. સ્વરૂપનું યથાર્થ ભાવભાષણ આવતા જ સ્વરૂપ રુચિ પ્રગટે છે. અને એ રુચિપૂર્વકનું જે ભેદ જ્ઞાન છે તે પ્રજ્ઞા છીણીનું કાર્ય કરી અને આત્મભાવ અને પરભાવને ભિન્ન ભિન્ન કરી નાખે છે. જ્યાં સુધી પરની રુચિ છે ત્યાં સુધી રાગાદી અને દેહાદી પરનું એકત્વ ઘણું છે અને ત્યાં સુધી સ્વપર ભાવોની સાંધ દેખાતી નથી. તેથી પ્રજ્ઞા સાંધથી જુદા પાડવાનું કાર્ય કરી શકતી નથી. સંક્ષેપમાં ખરી આત્મરુચિ પ્રગટ થવા માટે સ્વપદાર્થનો નિર્ણય થવો ઘટે.